એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે એક એમ કહી શકાય કે ખૂબ જ રસપ્રદ પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, ટોમ વુલ્ફનું પુસ્તક ધ રાઇટ સ્ટફ.
હા, નમસ્કાર. અને આ પુસ્તક ખરેખર ખાલી અમેરિકાના પહેલા અવકાશયાત્રીઓની વાર્તા નથી, એનાથી ઘણું વધારે છે.
બરાબર. એટલે કે ટેકનોલોજીની વાત તો છે જ, પણ એની પાછળનું મનોવિજ્ઞાન, હિંમત કોણે કહેવાય, વીરતા કેવી રીતે બને છે, અને પેલી ખાસ વાત, ધ રાઇટ સ્ટફ તરીકે ઓળખાતી અલિખિત આચારસંહિતા, એ બધું છે આમાં.
ચોક્કસ. વુલ્ફ આપણને ખાલી શું થયું એ નથી કહેતા, પણ શા માટે એ બધું મહત્વનું હતું એના મૂળ સુધી લઈ જાય છે. એ સમજાવે છે કે આ લોકો, આ પાયલટ્સ, એમના મનમાં શું ચાલતું હતું.
અને લેખક તરીકે ટોમ વુલ્ફ, એમની શૈલી જ અલગ હતી ને, પેલા ન્યૂ જર્નલિઝમ વાળા.
હા, બિલકુલ. એ ઘટનાઓનું રિપોર્ટિંગ તો કરે જ, પણ સાથે સાથે પાત્રોના મનમાં ઊંડા ઉતરે, જે તે સમુદાયની સંસ્કૃતિ, એમના રીત રિવાજો, એમની અંદરની વાતો, એ બધું પકડી પાડે.
એમની અમેરિકન સ્ટડીઝ અને પત્રકારત્વની જે બેકગ્રાઉન્ડ હતી, એણે આ પુસ્તકને એકદમ અલગ પરિપ્રેક્ષ્ય આપ્યો છે.
સાચી વાત છે. બંધ સમુદાયો, જેમ કે આ ટેસ્ટ પાઇલટ્સનું ગ્રુપ, એમના અંદરના નિયમો કેવા હોય, એમનું સ્ટેટસ કેવી રીતે નક્કી થાય, એમનું મનોવિજ્ઞાન, આ બધું સમજવાની એમનામાં ગજબની આવડત હતી. અને એમણે આ પુસ્તક માટે જે રિસર્ચ કર્યું છે ને.
હા, સાંભળ્યું છે કે વર્ષો સુધી એમણે પાઇલોટો, અવકાશયાત્રીઓ, એમના પરિવારો, નાસાના લોકો બધા સાથે વાતો કરી.
હા, જાણે એ દુનિયામાં જીવ્યા હોય એમ. એટલે જ આ પુસ્તક આટલું જીવંત લાગે છે.
અને એટલે જ કદાચ આધે પણ એટલું જ પ્રસ્તુત છે. વીરતા એટલે શું, પ્રેશરમાં કેવી રીતે કામ કરવું, મીડિયા હીરો કેવી રીતે બનાવે છે. અને પેલો સવાલ તો ખરો જ.
કયો સવાલ?
કે એવી તો કઈ વાત હોય છે માણસમાં જેને ખબર છે કે આ જોખમી છે, છતાં એ કરવા તૈયાર થાય. જેમ કે એક મોટા રોકેટ પર બેસીને ઉડવું.
બરાબર. જાણે નિયંત્રિત વિસ્ફોટની ટોચ પર બેસવા જેવું. હા, આ સવાલો જ આ પુસ્તકને હંમેશા નવું રાખે છે. ચાલો તો શરૂઆત કરીએ. વુલ્ફ આપણને સીધા સ્પેસ પ્રોગ્રામમાં નથી લઈ જતા.
ના, એ શરૂઆત ક્યાંક બીજીથી કરે છે.
હા, એ આપણને લઈ જાય છે 1950ના દાયકામાં, કેલિફોર્નિયાનું મોજાવેરણ, સુક્કુ ભટ્ટ, ત્યાં આવેલું એડવર્ડ્સ એરફોર્સ બેઝ.
અને એ જગ્યાને વુલ્ફ શું કહે છે? પેલું ધ રાઇટ સ્ટફનું મંદિર.
બરાબર. જાણે એ અલિખિત કોડનું ઉદ્ભવ સ્થાન હોય એમ.
તો આ રાઇટ સ્ટફ એ છે શું આખરે? મતલબ કોઈ લખેલા નિયમો તો હતા નહીં?
ના ના, બિલકુલ નહીં. એ તો એક આખી સંસ્કૃતિ હતી જે ટેસ્ટ પાઇલટ લોકો જીવતા હતા. એમાં શું આવે? એક તો જબરજસ્ત બહાદુરી, બીજું પોતાના પ્લેન પર ગજબનો કંટ્રોલ, ટેકનિકલ માસ્ટરી, પર એકદમ કાબુ, કશું દેખાવા ના દેવાનું, અને મૃત્યુ, એ તો જાણે સ્વીકારી જ લેવાનું નસીબ માનીને. અને સૌથી અગત્યનું, ગમે તેવું પ્રેશર આવે શાંત રહેવાનું. ગ્રેસ અંડર પ્રેશર.
આ શીખવી ના શકાય, ખાલી બતાવી શકાય એમને.
હા, બસ પોતાના કામથી જ દેખાડવાનું.
અને આનું પરફેક્ટ ઉદાહરણ એટલે ચકી યેગર, પેલો માણસ જેણે પહેલી વાર સાઉન્ડ બેરિયર તોડ્યું.
એક્ઝેક્ટલી. અને વુલ્ફે પેલી વાત લખી છે તો કમાલ છે. યેગરને બે પાંસળીઓ તૂટેલી હતી, છતાં એ મેક વન ઉડાવવા ગયા, અને કોઈને ખબર સુદ્ધા ના પડવા દીધી.
માની ના શકાય. આ જ હતું રાઇટ સ્ટફ, અને એટલે જ વુલ્ફ એમને આ પાયલટ બંધુત્વના મહંત કહે છે.
હા, એ શબ્દ એમનું સ્થાન બતાવે છે. ત્યાં એડવર્ડ્સમાં પાયલટોનો એક ક્લિયર કટ પિરામિડ હતો, સમાજ જેવો. સૌથી ઉપર કોણ? જે બેસ્ટ હોય, જેણે રાઇટ સ્ટફ સાબિત કર્યું હોય.
અને મૃત્યુની વાત એ કેટલી સામાન્ય હતી?
અરે બહુ જ. આંકડા તો એમ કહે છે કે એ સમયે એડવર્ડ્સમાં લગભગ દર અઠવાડિયે એક પાયલટનું મોત થતું. વિચારો.
બાપરે. પણ એના પર શોક કે ડર બતાવવાનો નહીં.
ના, એ રાઇટ સ્ટફની વિરુદ્ધ ગણાય. બધું અંદર જ રાખવાનું.
અને આ વસ્તુ એમના રેડિયો કમ્યુનિકેશનમાં પણ દેખાતી, ખરું ને? એકદમ શાંત અવાજ.
હા, બરાબર. ગમે તેવી ઇમરજન્સી હોય, પાઇલટનો અવાજ સાંભળો તો લાગે કે કંઈ થયું જ નથી. એકદમ શાંત, ક્યારેક તો બોરિંગ લાગે એવો. પણ એ જ એમની તાકાત હતી, કોઈ ડ્રામા નહીં.
પણ પછી 1955માં અચાનક બધું બદલાયું. સોવિયત યુનિયને સ્પુટનિક લોન્ચ કર્યું.
અને અમેરિકામાં તો હાહાકાર મચી ગયો, આઘાત લાગ્યો, ટેકનોલોજીમાં આપણે પાછળ રહી ગયા. અને પેલું શીતયુદ્ધનો ડર તો હતો જ. અચાનક અવકાશ જાણે નવું યુદ્ધનું મેદાન બની ગયું.
રાતોરાત પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ.
હા, અને એમાંથી જન્મ થયો અમેરિકન સ્પેસ પ્રોગ્રામનો. નાસા બન્યું અને શરૂ થઈ શોધ, અમેરિકાના પહેલા અવકાશયાત્રી કોણ બનશે.
એના માટે માપદંડ નક્કી થયા હશે ને?
થયા હતા. પુરુષ હોવો જોઈએ, ઉંમર 40 ઓછી, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચથી ઓછી, ક્વોલિફાઈડ જેટ પાયલટ હોવો જોઈએ અને એન્જિનિયરિંગ કે સાયન્સની ડિગ્રી. પણ અહીં એક મજાની વાત હતી.
શું?
એમ નહોતું કે બસ સૌથી સારા પાયલટને લઈ લો. ના, એવું નહોતું. એમને સારા પાયલટ તો જોઈતા હતા, પણ એનાથી વધુ એમને એવા લોકો જોઈતા હતા જે શારીરિક અને માનસિક રીતે બહુ જ સહનશીલ હોય, ટફ હોય.
શા માટે?
કારણ કે જે ટેસ્ટમાંથી એમને પસાર થવાનું હતું ને, એ સામાન્ય નહોતા. લવલેસ ક્લિનિક ન્યૂ મેક્સિકોમાં, ત્યાં જે મેડિકલ અને સાયકોલોજીકલ ટેસ્ટ થતા હતા એ કઠોર હતા, વિચિત્ર હતા અને ઘણીવાર તો અપમાનજનક પણ કહી શકાય એવા હતા.
ઓહો, મેં વાંચ્યું છે એના વિશે. જાત જાતના શારીરિક ટેસ્ટ, કલાકો સુધી માનસિક કસોટીઓ. ખરેખર જે લોકો આકાશના રાજા ગણાતા એમને જાણે લેબોરેટરીના ઉંદર બનાવી દીધા.
બરાબર. આ પાઇલોટિંગ સ્કિલની ટેસ્ટ નહોતી, આ સહનશક્તિની ટેસ્ટ હતી. કોણ ટકી શકે છે એ જોવાનું હતું.
અને આ બધી કસોટીઓ પછી 7 જણ પસંદ થયા, જેમને આપણે મર્ક્યુરી 7 તરીકે ઓળખીએ છીએ.
હા, એ 7 નામ ઇતિહાસમાં અમર થઈ ગયા. એલન શેપર્ડ, ગસ ગ્રેસોમ, જ્હોન ગ્લેન, સ્કોટ કાર્પેન્ટર, વોલી શીરા, ગોર્ડન કૂપર અને ડેક્સ લેટન. અને વુલ્ફ એમની પર્સનાલિટીના જે શેડ્સ બતાવે છે ને, જેમ કે શેપર્ડ એકદમ કોમ્પિટિટિવ, તો ગ્લેન વધુ સિદ્ધાંતવાદી.
અને જેવી એમની પસંદગી જાહેર થઈ, તરત જ એ લોકો નેશનલ હીરો બની ગયા, રાતોરાત.
હા, અને પછી પેલો લાઈફ મેગેઝિન સાથેનો મોટો કોન્ટ્રાક્ટ થયો, $5,00,000નો. એ સમયમાં બહુ મોટી રકમ કહેવાય.
અને એની અસર શું થઈ?
અસર એ થઈ કે એમનું અને એમના પરિવારનું આખું જીવન પબ્લિક પ્રોપર્ટી બની ગયું. બધું જ છાપામાં, મેગેઝિનમાં. વુલ્ફે જેને ઉત્પાદિત વીરતા કહે છે ને, એની શરૂઆત અહીંથી થઈ.
પણ આ ફેમની સાથે સાથે એમને બીજો એક મોટો સંઘર્ષ પણ કરવો પડ્યો, ખરું ને? પેલો સ્પેમ ઇન અ કેન વાળો.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. શરૂઆતમાં જે મર્ક્યુરી કેપ્સ્યુલ બની હતી ને, એમાં અવકાશયાત્રી માટે કોઈ કંટ્રોલ જ નહોતા. એમને બસ બેસી રહેવાનું હતું. જાણે કોઈ મુસાફર હોય, અથવા તો જેમ પેલા વાંદરાને મોકલ્યા હતા એમ, એક જાતના કાર્ગો તરીકે.
આ તો પેલા ટેસ્ટ પાયલોટો માટે સહન કરવું અઘરું હશે, જેમની આખી જિંદગી જ કંટ્રોલ પર આધારિત હતી.
બિલકુલ, ઘોર અપમાન જેવું હતું એમના માટે. એમની ઓળખ જ એ હતી કે અમે મશીનને કંટ્રોલ કરીએ છીએ. એટલે એ લોકો લડ્યા. એમને ખાલી ટીનમાં બંધ સ્પેમ નહોતું બનવું.
એમણે શું માંગ્યું?
એમણે માંગ્યું કે કેપ્સ્યુલમાં બારી હોવી જોઈએ જેથી બહાર જોઈ શકાય, મેન્યુઅલ કંટ્રોલ સ્ટીક હોવી જોઈએ જેથી જરૂર પડે તો તેઓ કંટ્રોલ લઈ શકે, અને ઇમરજન્સી માટે બહાર નીકળવાનો હેચ હોવો જોઈએ. આ એમના માટે ખાલી ટેકનિકલ સુધારા નહોતા, આ એમની પ્રોફેશનલ ઓળખ અને આત્મસન્માન ટકાવી રાખવાની લડાઈ હતી.
સમજી શકાય એવું છે. અને આ બધામાં એમની પત્નીઓનો રોલ, એ પણ બહુ અઘરો રહ્યો હશે.
ખૂબ જ અઘરો. એની ગ્લેન, ટ્રુડી કૂપર, આ બધી સ્ત્રીઓ પર એક અદૃશ્ય દબાણ હતું. કેવો દેખાવ કરવાનો, એકદમ પરફેક્ટ, હસતી, સપોર્ટિવ અમેરિકન વાઇફ.
જ્યારે અંદર ખાને સતત ડર હોય કે પતિ પાછા આવશે કે નહીં.
બરાબર. પતિ ગમે ત્યારે મૃત્યુ પામી શકે એ ભય સાથે જીવવાનું, અને છતાં કેમેરા સામે અને લાઈફ મેગેઝિન માટે સ્માઇલ આપતું રહેવાનું. વુલ્ફ આ સ્ત્રીઓના મનોબળ અને એમના પરના બોજને બહુ સંવેદનશીલતાથી રજૂ કરે છે.
આટલી બધી તૈયારીઓ, આટલા સંઘર્ષ પછી આખરે એ સમય આવ્યો જ્યારે એમણે ઉડાન ભરી. પહેલી ફ્લાઇટ કોની હતી?
પહેલો નંબર લાગ્યો એલન શેપર્ડનો, May 1961, Freedom 7 કેપ્સ્યુલમાં. એ અમેરિકાના પહેલા અવકાશયાત્રી બન્યા. જોકે એ સબ ઓર્બિટલ ફ્લાઇટ હતી.
એટલે કે પૃથ્વીની આખી ભ્રમણ કક્ષા પૂરી નહોતી કરી?
ના, બસ અવકાશની ધાર સુધી જઈને પાછા આવવાનું. લોન્ચપેડ પર કલાકો સુધી મોડું થયું હતું ટેકનિકલ પ્રોબ્લેમના કારણે. અને પછી એમને પેલું ફેમસ વાક્ય કહ્યું, ઓકે બડી, લેટ્સ લાઇટ ધીસ કેન્ડલ.
હા, એ સાંભળ્યું છે. પછી આવ્યા ગસ ગ્રીસોમ, Liberty Bell 7. એમનું શું થયું?
એમની ફ્લાઇટ પણ સફળ રહી. પણ જ્યારે સમુદ્રમાં ઉતર્યા, પછી કેપ્સ્યુલનો જે એમર્જન્સી હેચ હતો ને એ અચાનક ખુલી ગયો અને કેપ્સ્યુલ પાણીમાં ડૂબવા માંડ્યું.
ઓહ, ગ્રિસોમ બચી ગયા?
હા, એ તો બચી ગયા, પણ એમના પર શંકા ગઈ કે ક્યાંક એમણે ગભરાઈને જાતે તો હેચ નથી ખોલી નાખ્યો ને. વુલ્ફ આને સ્ક્રૂડ ધ પૂચ કહે છે, એટલે કે કામ બગાડ્યું. આ બતાવે છે કે હીરો બનવું અને નિષ્ફળ જવું એની વચ્ચે બહુ પાતળી લાઈન હોય છે.
ખરેખર. અને પછી આવ્યો એ મોટો દિવસ જેણે અમેરિકાને સ્પેસ રેસમાં આગળ લાવી દીધું, જ્હોન ગ્લેનની ઉડાન.
હા, ફેબ્રુઆરી 1962 જ્હોન ગ્લેન ફ્રેન્ડશિપ 7 પૃથ્વીની ભ્રમણ કક્ષામાં જનાર પહેલા અમેરિકન. આ પુસ્તકનો ક્લાઇમેક્સ છે અને અમેરિકન સ્પેસ પ્રોગ્રામનો પણ. વુલ્ફ એનું વર્ણન બહુ જ રોમાંચક રીતે કરે છે.
શું ખાસ હતું એ ફ્લાઇટમાં?
એક તો ગ્લેનને બારી બહાર કંઈક ચમકતું દેખાયું જેને એમણે ફાયરફ્લાઇઝ કહ્યું, અને બીજું મિશન કંટ્રોલમાં એક મોટો ડર પેસી ગયો હતો. એમને લાગ્યું કે કદાચ કેપ્સ્યુલનું હીટશિલ્ડ ઢીલું પડી ગયું છે.
હીટશિલ્ડ એટલે પેલું કવચ જે પાછા આવતી વખતે યાનને બળતા બચાવે.
બરાબર. જો એ કામ ના કરે તો યાન વાતાવરણમાં પ્રવેશે ત્યારે બળીને ખાખ થઈ જાય. અવકાશ યાત્રીનું મૃત્યુ નિશ્ચિત.
ભયાનક કહેવાય.
હા, પણ આટલા ભય વચ્ચે પણ રેડિયો પર જ્હોન ગ્લેનનો અવાજ કેવો હતો! એકદમ શાંત, સ્થિર. એમનું આ ગ્રેસ અંડર પ્રેશર એ જ રાઇટ સ્ટફનું જીવતું જાગતું ઉદાહરણ હતું.
અને તેઓ સહી સલામત પાછા આવ્યા.
હા, અને આખા અમેરિકામાં ઉત્સવ મનાવવામાં આવ્યો. ગ્લેન તો સુપરહીરો બની ગયા.
આમ મર્ક્યુરી પ્રોગ્રામે વીરતાની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ લોકો ખાલી પાયલટ નહોતા, સેલિબ્રિટી યોદ્ધા હતા.
બરાબર. અને આ નવી ચમકદમકવાળી વીરતાની સરખામણી કરવા વુલ્ફ આપણને ફરી પાછા એડવર્ડ્સ બેઝ પર લઈ જાય છે,
જ્યાં ચક યેગર હજી હતા.
હા, જ્યાં આ બાજુ મીડિયાનો શોરબોકોર હતો ત્યાં યેગર હજુ પણ એડવર્ડ્સમાં મીડિયાથી દૂર પેલા ખતરનાક એક્સપેરિમેન્ટલ પ્લેન ઉડાવી રહ્યા હતા, NF-104 જેવા. એકવાર તો એમનો ભયાનક અકસ્માત પણ થયો જેમાં એ માંડ બચ્યા, બહુ દાજી ગયા.
પણ એમના વિશે કોઈ હેડલાઇન નહોતી.
ના, એમની વીરતા પેલી જૂની, ખાનગી, પ્રોફેશનલ હતી, સાથીઓ વચ્ચેની હતી. વુલ્ફ માટે આ જે તફાવત છે ને, અંદરથી આવતું સન્માન વિરુદ્ધ બહારથી મીડિયાએ બનાવેલી ઇમેજ, એ જ આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે.
તો આખી વાતનો સાર કાઢીએ તો પુસ્તકની મુખ્ય ફિલોસોફી શું કહેવાય? પેલું રાઇટ સ્ટફનું હાર્દ શું હતું?
એનું હાર્દ હતું સ્કિલ, બહાદુરી, પ્રેશરમાં શાંત રહેવું, લાગણીઓ પર કડક કંટ્રોલ, મૃત્યુને સ્વીકારી લેવાની માનસિકતા, અને સૌથી વધુ બીજા પાઇલટ્સનો આદર. એક બંધ એલિટ ક્લબ જેવું હતું.
અને વીરતાના બે અલગ અલગ સ્વરૂપ દેખાયા, એક એડવર્ડ્સવાળું, બીજું અવકાશયાત્રીઓવાળું.
હા, એક શુદ્ધ આંતરિક કોડ હતો, બીજો મીડિયા સામે રજૂ કરવા માટેનો, શીતયુદ્ધની જરૂરિયાત પ્રમાણે ઘડાયેલો હતો. અવકાશયાત્રીઓ ખાલી સંશોધક નહોતા, એ તો અમેરિકન વિચારધારાના સૈનિકો હતા. એમની સફળતા દેશની સફળતા હતી, એટલે એમની ઇમેજ બનાવવી જરૂરી હતી.
અને પેલો માણસ વિરુદ્ધ સિસ્ટમવાળો મુદ્દો પણ મહત્વનો છે. પાઇલટની પોતાની આવડત વિરુદ્ધ નાસાની મોટી બ્યુરોક્રેસી અને ઓટોમેટેડ ટેકનોલોજી.
ચોક્કસ. સ્પેમ ઇન અ કેનની લડાઈ એ ખાલી કંટ્રોલ મેળવવાની નહોતી, એ પોતાની ઓળખ, પોતાનું પ્રોફેશનલ ગૌરવ બચાવવાની લડાઈ હતી. અને અંતે પુસ્તક એ જ કહે છે કે રાઇટ સ્ટફ એટલે ડર ન હોવો એવું નથી,
પણ
ડરને કાબૂમાં રાખતા શીખવું, એના પર સવારી કરીને પણ પોતાનું બેસ્ટ આપવું, એ શીખેલી આવડત છે.
આખી વાર્તામાં ઘણા ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા. જો 3 સૌથી મહત્વના ગણવા હોય તો કયા કહી શકાય?
મારા ખ્યાલે પહેલો અને સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો 1957માં સ્પુટનિકનું લોન્ચિંગ.
સોવિયત સંઘવાળું?
હા, એક નાનકડા સેટેલાઇટે અમેરિકાને હલાવી દીધું, આખી રમત બદલાઈ ગઈ. હવે ખાલી ટેસ્ટિંગની વાત નહોતી, હવે તો દેશની ઇજ્જતનો, સુરક્ષાનો સવાલ હતો. સ્પેસ રેસ શરૂ થઈ ગઈ, નાસા બન્યું, વીરતાનું એક નવું પ્લેટફોર્મ તૈયાર થયું.
બરાબર. સ્પુટનિકે દિશા બદલી નાખી. બીજો વળાંક?
બીજો વળાંક હતો મર્ક્યુરી 7ની પસંદગી અને એમની જાહેર રજૂઆત, અને ખાસ કરીને પેલો લાઈફ મેગેઝિનનો કોન્ટ્રાક્ટ. એ ક્ષણથી આ 7 પાઇલટ ખાલી સરકારી નોકરિયાત ન રહ્યા,
એ સેલિબ્રિટી બની ગયા.
હા, નેશનલ હીરો. એમનું અંગત જીવન, એમની પત્નીઓ, બાળકો બધું જ પબ્લિક ડોમેનમાં આવી ગયું. ઉત્પાદિત વીરતાનો યુગ શરૂ થયો. ઇમેજ બહુ મહત્વની બની ગઈ.
અને ત્રીજો પોઈન્ટ, જેણે આ નવા યુગને સીલ કરી દીધો,
એ હતી જ્હોન ગ્લેનની સફળ ઓર્બિટલ ફ્લાઇટ ફેબ્રુઆરી 1962માં. ફ્રેન્ડશિપ 7ની સફળતાએ અમેરિકાને રેસમાં બરાબરનું આગળ કર્યું. દેશનો મોરાલ બૂસ્ટ થઈ ગયો અને પેલા હીટ શિલ્ડના ડર વચ્ચે ગ્લેન જે રીતે શાંત રહ્યા,
એણે રાઇટ સ્ટફની નવી વ્યાખ્યા આપી.
બરાબર, અવકાશ યુગ માટેની વ્યાખ્યા, અવકાશયાત્રી હીરોની ઇમેજ પાકી થઈ ગઈ અને શીત યુદ્ધમાં અમેરિકા માટે આ એક મોટી સાયકોલોજીકલ જીત હતી.
આ અદ્ભુત વાર્તામાંથી આજે પણ આપણે ઘણું શીખી શકીએ, જેમ કે પ્રેશરમાં કામ કરવા વિશે શું શીખવા મળે.
એ શીખવા મળે કે ખાલી આવડત પૂરતી નથી, તમારે માનસિક રીતે બહુ મજબૂત બનવું પડે, લાગણીઓ પર કાબુ રાખતા શીખવું પડે, પ્રોસેસ પર ફોકસ કરવું પડે, ડર લાગે તો પણ એને મેનેજ કરતા શીખવું પડે. હિંમત એટલે ડર ન હોવો એમ નહીં, પણ ડર હોવા છતાં કામ કરવું, આ તો ગમે ત્યાં લાગુ પડે.
સાચી વાત. અને વીરતાને ઇમેજ, એના વિશે શું વિચાર આવે?
વોલ્ફ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સાચી હિંમત અને મીડિયાએ બનાવેલી છાપ વચ્ચે શું ફરક છે. આજે આપણે કોને હીરો માનીએ છીએ, એમના કામને લીધે કે એમની ઇમેજને લીધે? આ મીડિયા લિટરસીનો સવાલ પણ છે.
અને પેલો માણસ વિરુદ્ધ સિસ્ટમનો સંઘર્ષ.
સ્પેમ ઇન અ કેન આપણને યાદ અપાવે છે કે મોટી સિસ્ટમમાં વ્યક્તિની પોતાની સ્કિલ, પોતાની એજન્સી, પોતાના ગૌરવનું શું સ્થાન છે. શું આપણે ટેકનોલોજી પર વધુ પડતા નિર્ભર થઈ રહ્યા છીએ? શું આપણે માનવીય પાસાને ભૂલી રહ્યા છીએ? આ પ્રશ્ન આજે પણ એટલો જ મહત્વનો છે.
અને પેલા છુપાયેલા બલિદાનોને પણ ન ભૂલવા જોઈએ.
ચોક્કસ, ખાસ કરીને પત્નીઓના અનુભવો. એ આપણને શીખવે છે કે મોટી સફળતાઓની પાછળ ઘણીવાર ઘણું બધું હોય છે જે દેખાતું નથી. દબાણ, ચિંતા, બલિદાન, સિદ્ધિની સાચી કિંમત સમજવી જોઈએ, ખાલી ચમક નહીં.
અને છેલ્લે, જોખમ સાથે જીવતા શીખવું.
હા, આ લોકો જે રીતે સતત જોખમ વચ્ચે જીવ્યા અને માનસિક રીતે એડજસ્ટ થયા, એ અસાધારણ છે. એ આપણને આપણા જીવનમાં રિસ્ક લેવા વિશે, આપણી સહનશક્તિ વિશે વિચારતા કરી મૂકે છે.
તો આ બધી ચર્ચા પછી જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ યાદ રાખી શકે, તો એ કયા હશે?
પહેલું તારણ હું કહીશ કે ભાવનાત્મક સ્તરે છે. જે હિરોઇઝમ આપણને બહારથી દેખાય છે, એની પાછળ ઘણીવાર ખૂબ ઊંડું માનસિક દબાણ હોય છે, દબાવેલો ડર હોય છે, અને પરિવારોએ, ખાસ કરીને પત્નીઓએ, ચૂપચાપ બહુ મોટી કિંમત ચૂકવી હોય છે. માનવ મર્યાદાઓને પાર કરવાનો ભાવનાત્મક બોજ ઓછો નથી હોતો.
બરાબર, આ એક ઊંડી ભાવનાત્મક સમજ છે. બીજો મુદ્દો.
બીજો મુદ્દો બૌદ્ધિક સ્તરે છે. વીરતા કંઈ હંમેશા કુદરતી નથી હોતી, એને એક સંસ્કૃતિ બનાવી શકે છે, જેમ એડવર્ડ્સના પાયલટ કોડમાં બન્યો, અને એને મીડિયા અને પીઆર દ્વારા ઉત્પાદિત પણ કરી શકાય છે, પેકેજ કરી શકાય છે, જેમ મર્ક્યુરી પ્રોગ્રામમાં થયું. અને આ બનાવેલી વીરતા, લોકો શું વિચારે છે અને દેશની સ્ટોરી શું બને છે, એના પર બહુ મોટી અસર કરે છે.
એટલે વીરતા બનાવી પણ શકાય. અને ત્રીજું, અને કદાચ સૌથી યુનિવર્સલ તારણ,
અને ગમે તેવા પ્રેશરમાં પણ બેસ્ટ પરફોર્મ કરવાની માનસિક તાકાત જોઈએ. આ વાત ખાલી પ્લેન ઉડાવવા કે સ્પેસમાં જવા પૂરતી નથી, જીવનમાં જ્યાં પણ ચેલેન્જ આવે, પ્રેશર આવે, ત્યાં લાગુ પડે છે.
ખરેખર ધ રાઇટ સ્ટફ ખાલી સ્પેસ રેસની વાર્તા નથી, પણ માણસની હિંમત, એની મહત્વાકાંક્ષા, એની સહનશક્તિ અને વીરતાના બદલાતા સ્વરૂપ પરનું એક અદ્ભુત ચિંતન છે. અને આપણને એક છેલ્લો સવાલ પૂછવા પ્રેરે છે. આજે જ્યારે આપણે સોશિયલ મીડિયા અને ઇમેજની દુનિયામાં જીવીએ છીએ, ત્યારે શું આપણી વીરતાની વ્યાખ્યાઓ પણ એ જ રીતે નથી ઘડાઈ રહી જેવી રીતે પેલા મર્ક્યુરી 7ના સમયમાં ઘડાઈ હતી? વિચારવા જેવું છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.